તારીખ 13/4/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 359 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 276
સહજ તત્વનો કદી નાશ થતો નથી. સહજ તત્વ એટલે પોતાનું સહજ સ્વરૂપ. અવિનાશી સ્વરૂપ નાશ થતો નથી, શાશ્વત તત્વ છે, સદાય પોતાના ગુણ સ્વભાવથી એવું એવું ભરપૂર રહેતું તત્વ છે. સહજ એટલે કોઈથી નહીં કરાયેલું, અકૃત્રિમ, જેની હૈયાતિ અનાદિકાળથી છે, પોતાના સહજ જ્ઞાન, સહજ આનંદ આદિ અનંત ગુણ વૈભવથી જે સદાય સમૃદ્ધ છે, કદી જેનો નાશ થતો નથી, એનું શાશ્વત તત્વ પોતે છે. તે કદી મલિન પણ થતું નથી, નાશ થતો નથી અને કદી મલિન પણ થતું નથી. તેમાં અનુરૂપ આવતી નથી, ક્યાંય ઘસારો લાગતો નથી. જગતમાં બીજા સંયોગી પદાર્થો શરીરથી માંડીને એનું કાળાંતરે એમાં ઘસારો લાગે છે, કાંઈ ને કાંઈ ઉણપ ઊભી થાય છે. ગમે એવું મજબૂત મકાન બંધાયું હોય તો પણ એ વગર વાપરે જૂનું થયેલું જોવામાં આવે છે. કાંઈ ઉપયોગ ન કર્યો હોય તો એમ કહે કે બનાવ્યું તો પછી 10 વર્ષે જૂનું દેખાય છે. પરમાણુ સ્વયં પરિણમે છે. એક પરમાણુ શાશ્વત છે, પણ કોઈ પરમાણુની કે કોઈ આત્માની અવસ્થા શાશ્વત નથી, એ બદલતી ચીજ છે. પોતાના ગુણધર્મ અનુસાર એટલે પારિણામિક ભાવમાં, એના પારિણામિક ભાવમાં પણ કદી મલિનતા થતી નથી. પરમાણુની અવસ્થામાં જે મલિનતા દેખાય છે અને જીવની અવસ્થામાં મલિનતા દેખાય છે, એની મર્યાદા અવસ્થા સુધીની છે. પારિણામિક સ્વભાવમાં તો કોઈને મલિનતા આવતી નથી, પણ પરમાણુની સાથે પોતાને કાંઈ સુખ દુઃખનો સંબંધ નથી, તે સુખ દુઃખનું કારણકારી નથી. એટલે પરમાણુનું તો જે હોય તે હોય, જ્યારે પોતાને સંબંધ નથી પછી એની જેમ હોતે પોતાના સ્વરૂપમાં પોતે દુઃખી શેનાથી છે, પોતાના પોતે દુઃખી શેનાથી છે, કે હું રહીશ કે નહીં, હું જીવીશ કે નહીં, હું જીવીશ કે મરીશ, મારા સંયોગો આ બધા છે તે એમને એમ રહેશે કે એમાં કંઈક ફેરફાર થઈ જશે. આ બધી અનિશ્ચિતતા અને અનિત્યતા એને પોતાના સ્વરૂપે ભાસે છે, એટલે એનું એને દુઃખ થાય છે. જે આધારભૂત તત્વ છે, જેનો આધાર લેવાનો છે, એ તો શાશ્વત તત્વ છે અને એનો કદી નાશ થતો નથી. દ્રષ્ટિ છે, અસંગ સમાજ તત્વની દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ છે એટલે સંયોગમાં હું પણ માન્યું છે અને અસંગ તત્વમાં હું પણ સ્વીકાર્યું નથી, એને દ્રષ્ટિ નથી એમ કહે છે. સ્વરૂપ દર્શાવે છે, મહિમા સંયુક્ત સ્વરૂપ દર્શાવે છે. એના સ્વરૂપે તો જાણ્યું નથી, જો મૂળ સ્વરૂપે પૂગળ ને પણ સમજે તો એની અનિત્ય પરિવારો માં વ્યામો ન થાય. જેમ કે એક મીઠાઈની પર્યાય છે એ 8 કલાક પછી નિષ્ઠાની પર્યાય છે, પરમાણુ પરમાણુ રૂપે છે, પર્યાયના રાગ દ્વેષ છે, પર્યાયને લક્ષે રાગ દ્વેષ છે, આ રાગનું કારણ આ અવસ્થા આ પરમાણુ દ્વેષનું કારણ છે. વસ્તુગતે જુએ, વસ્તુ સ્વરૂપે જુએ તો પર્યાય બંધ થઈ જાય છે, મૂળ સ્વરૂપને મુખ્ય રાખે તો પર્યાય ગૌણ થાય છે, પર્યાય મુખ્ય રાખે તો મૂળ સ્વરૂપ ગૌણ થાય છે. બંનેની મુખ્યતા થતી નથી, બંનેની ગૌણતા થતી નથી. છદ્મસ્થને તો મુખ્ય ગુણનો ઉપયોગ હોવાથી પરિણામને જ એનો મુખ્ય ગુણતા વાળો હોવાથી કોઈ એકને મુખ્ય કરે તો બીજું પડતું એનું ગૌણ થઈ જાય આપોઆપ. પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે પોતાની પર્યાયની પણ મુખ્યતા વર્તે છે અને પુંગળ પરમાણુની પર્યાયની પણ અને પર્યાયની મુખ્યતા વર્તે છે. પર્યાય ને દ્રશ્યમાન છે અને પર્યાય વિદાય છે, એટલે અનાદિની પર્યાય બુદ્ધિ છે એ છૂટતી નથી અને દ્રવ દ્રષ્ટિ થતી નથી. આ દ્રવ દ્રષ્ટિ કરાવવા માટે સ્વરૂપ મહિમા છે, દ્રષ્ટિ કરાવવાનો આશય છે. વસ્તુના સ્વરૂપે, વસ્તુ મૂળ વસ્તુ સ્વરૂપે, નીતિ વસ્તુ સ્વરૂપે વસ્તુને જોવી જોઈએ, વસ્તુને સ્વીકારવી જોઈએ અને અવસ્થા માત્રને ગૌણ કરવી જોઈએ. અવસ્થાનું જ્ઞાન થાય એક વાત છે, એના ઉપર વજન જાય તદ્દન બીજી વાત છે, તદ્દન જુદી જુદી વાત છે. અવસ્થા માત્ર જ્ઞાન કરવાનો, માત્ર જાણીને ગૌણ રાખવાનો વિષય છે, આ સિવાય આથી વધારે જરા પણ અવસ્થા બાજુ ખસે એટલે પર્યાય બુદ્ધિ અને પર્યાયનું એકત્વ એ રૂપ જે મિથ્યાત્વ એ સિદ્ધ થાય, ઉત્પન્ન થાય. ઉતારવા માટે આ વાત છે, અથવા સ્વરૂપની મહિમા ભગવાન જીવનથી માંડીને સર્વ સંતોથી માંડીને સર્વ સાધકોની વાણીનો મુખ્ય વિષય રહ્યો છે. આત્મ સ્વરૂપનો મહિમા એ એક જ મુખ્ય વિષય રહ્યો છે. કેમ કે એથી ઉત્કૃષ્ટ મહિમાનંદ કોઈ છે નહીં અને એનો મહિમા કહેનારને ઉજ્જવલો છે. વાસ્તવિકતા એ છે કે જેને જેનો મહિમા હોય એને પ્રદર્શિત કર્યા વિના રહી શકે કોઈ પણ રીતે, જેને જેનો મહિમા હોય તેને તે પ્રસિદ્ધિને પ્રદર્શન કરે એની મુખ્યતા કરે, આ બહુ સ્વાભાવિક છે. માજીને હીરાની મીટી દેખાડવી હતી તો ઝુંપડી બાળી, જો મારી ઝુંપડી પડે, જો મારી ઝુંપડી પડે, આખો એનો અર્થ શું છે કે ઓછું ભણી લો વધારે ભણી લો અને ભણતર સાથે કઈ સંબંધ છે? તો આવું દ્રષ્ટાંત એવું લીધું છે કે જેને કઈ લાંબી બુદ્ધિ નથી, પોતાની ઝૂંપડી મળે એને શું બુદ્ધિ છે? એવું દ્રષ્ટાંત લઈએ છે. મહિમા કરવો એ તો જીવને આવડે છે, એમાં તો ભણતરની જરૂર નથી. અમુક ભણ્યો હોય તો એને મહિમા કરતા આવડે. એટલું દરેક જીવ પોતાને જે રૂચે છે, પોતાને જે ગમે છે, પોતાને જે સારું લાગે છે એનો મહિમા કિરાજ કરે છે. ઘણીને કહે છે કે મહિમાવંત મહિમા કરવા યોગ્ય જે પોતાનું સ્વરૂપ છે એનો જ મહિમા સર્વ જનેન્દ્રોએ તીર્થંકરોએ સમવસરણમાં કર્યો છે. સત્શાસ્ત્રોમાં પણ એ જ વાત ઠામ ઠામ ભરેલી છે. એમાં અનુભવ પ્રકાશ જેવા શાસ્ત્ર લ્યો પણ એમાં તો એથી સ્વરૂપ મહિમાની વાત જોરશોરથી આવે છે. સમ્યક જ્ઞાન દીપિકા લ્યો, અનુભવ પ્રકાશ માટે બે ચાર પાણા લોકોને સ્વરૂપ મહિમાની વાત આવે છે. અનુભવની મહિમા કહો, સ્વરૂપની મહિમા કહો, બંને એકાર છે. આ ગ્રંથમાં પણ સ્વરૂપ મહિમાના ઘણા બોલ છે. એમાં પહેલા અવિનાશી પણ લીધું છે કે પોતે સહજ તત્વ એટલે પોતે આત્મા, સહજ તત્વ એટલે કોઈ થર્ડ પર્સનની વાત છે એમ નથી, પણ સહજ તત્વ એટલે પોતે જ પોતાનું મૂળ સ્વરૂપ પરમાત્મ તત્વ, તેનો કદી નાશ થતો નથી. આ સહજ તત્વથી પોતાનો ભાવ પોતાના જ સ્વરૂપથી દૂર છે તેથી એને એનું દુઃખ છે, એ વાત સમજાવી જોઈએ. પોતાના ચાલતા દુઃખનું કારણ પોતાના સુખ સ્વરૂપથી પોતે દૂર વર્તે છે, પોતાના ભાવથી જ પોતે દૂર વર્તે છે, સ્વભાવથી જ ભાવ દૂર વર્તે છે, એ જ એને દુઃખનું કારણ છે. જો ભાવ મોહની લેવો તો પોતાનો જ ભાવ છે, અને દ્રવ મોહની તો એને અડતો નથી. પરમાણુ આત્માને અડતો નથી, આત્મા પરમાણુને અડતો નથી, કોઈ કોઈના ઉપર અસર કરે છે એવું પણ નથી. કોઈની કોઈના ઉપર અસર થાય છે એવું પણ ખરેખર નથી. ભાવ મોહની છે એ છે કે પોતે પોતાને મૂળ સ્વરૂપે ન સ્વીકારવું, એનું નામ દર્શન મૂળ છે, એનું નામ વ્યામો છે. અથવા માત્ર વર્તમાન પર્યાય સ્વરૂપે પોતાને સ્વીકારવો, હું મનુષ્ય છું, પુરુષ છું, ફલાણો છું, એવું જે સ્વીકારવું એ જ્ઞાનો છે અથવા દર્શનો છે. પોતે છે જ નહીં, મનુષ્ય નથી પોતે, જે રીતે જગતમાં ઓળખાય છે એવો પોતે નથી, એ રૂપ પોતે નથી, પોતે કોઈ બીજો છે. સમજણ પર બધો આધાર સમજણ ઉપર છે. એટલે તો ગુરુદેવનું મુખ્ય વાક્ય હતું કે કાંઈ સમજાય છે, તારું સ્વરૂપ છે એ અમે વારંવાર કહીએ છીએ, એમાં કાંઈક તને સમજાય છે? જો તને કાંઈક સમજાય તો આ રસ્તો પકડવા જેવો છે અને નહીતર પરિભ્રમણ ઊભું છે. પોતાના સ્વરૂપનો સહજ તત્વનો એટલે પોતાના સ્વરૂપનો કદી નાશ થતો નથી. એટલે આ જીવે એ વિષયમાં શંકા કરવાની પણ જરૂર નથી, નિશંકપણે પોતાની શાશ્વતતાનો અનુભવ કરવા જેવો છે. જો નિશંક થઈને પોતાના શાશ્વત પદનો અનુભવ કરે તો એ નિર્ભય થઈ જાય, એને પછી કોઈ ભય રહેવાનો પ્રશ્ન રહેતો નથી. કશું મલિન થતું નથી, અવસ્થાની મલિનતા પણ એને સ્પર્શતી નથી, અથવા મલિન ભાવ અંદરમાં ક્યાંય ત્રણિકાળને વિશે અહીંયા તે ધરાવતો નથી, તેમજ તેમાં હિંમત પણ આવતી નથી, કોઈ ક્ષતિ ઊભી થતી નથી, અત્યારે નથી ત્યારે થવાનો પણ કોઈ અવકાશ નથી, કોઈ પ્રશ્ન નથી, એવી પરિસ્થિતિ છે જેનો આધાર લેવો છે. એને આ રીતે જાણીને આધાર લઈએ તો એની દીનતા ક્યાંય રહે નહીં, ક્યાંય દીનતા ન કરે, દીનતા કરવાનું એને કોઈ કારણ ન મળે. કેમ કે પોતાને સંયોગથી પોતાની અધિકતા નથી, અને સંયોગને એ રીતે અધિકાર આપીને પોતાને દીન થવું નથી. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર મુખ્ય છે, પછી સુખ મલિન થાય છે ત્યારે દુઃખ થાય છે, મલિન થાય છે ત્યારે દુઃખ થાય છે, મુખ્ય ગુણ છે, પાંચ ગુણ મુખ્ય છે. આમ ત્રણથી વાત લેવાય છે, પણ સુખની સાથે સંબંધ છે એટલે ચારિત્રમાં સુખનો કોઈ વાત સમાવેશ કરે છે. પોતાના મૂળ સ્વરૂપે મલિન નથી, વસ્તુ સ્વરૂપ તો જેમ છે એમ પેલા સમજી લેવું પડે, બરાબર છે. દ્રષ્ટિમાં મલિનતાનો અર્થ શું છે કે મલિનતાનો સ્વીકાર એનું નામ દ્રષ્ટિની મલિનતા છે. જે દ્રષ્ટિ મલિન ભાવને સ્વ સ્વરૂપે સ્વીકારી લે છે એનું નામ દ્રષ્ટિ મલિન છે. બીજું કોઈ મલિનતા પૂર્ણ પણ મલિનતા જેવું તત્વ નથી, એલિમેન્ટ લઈએ તત્વ લઈએ તો મલિનતા જેવું કોઈ તત્વ નથી, અને મલિનતાની વાતો ચાલે છે એ વેદાંતનો વિષય છે. વેદાંત શું કહે છે કે જગત છે જ નહીં, એ ભ્રમણા છે, અથવા બે પણ જગતમાં નથી, એક પરમ ભ્રમ છે, એમાં દ્વૈત ઉભું થયું તે ભ્રમણા છે. તો એને એમ પૂછી શકાય કે ભ્રમણા કોઈ તત્વ છે કે અતત્વ છે, એનો જવાબ નહીં મળે. એમ અહીંયા વસ્તુના સ્વરૂપને પહેલા વસ્તુના વિજ્ઞાનથી જોવામાં આવે તો અનાદિથી જીવ વસ્તુની અવસ્થામાં શ્રદ્ધામાં જ્ઞાનમાં આચરણમાં સુખ ગુણમાં મલિનતા પ્રવર્તી રહી છે. હવે મલિનતા છે તો એના કારણકારીમાં જો જવું છે, એનું જો લોજિક તપાસવું છે તો એમ કહે છે કે મૂળમાં આ જીવની દ્રષ્ટિ એટલા જ ભાગ ઉપર છે, મલિનતા આના દિથી થઈ રહી છે, કોઈ નવી શરૂ થઈ છે એમ નથી. અને આ જીવની દ્રષ્ટિ એટલા જ ભાગ ઉપર છે કે હું આટલો છું, જેટલો મલિન ભાવ છે એટલો જ હું, એવી આ જીવની દ્રષ્ટિ છે. અને આ દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી મલિનતાનો ઉત્પાદ પણ ચાલુ ને ચાલુ રહેવાનો છે, મટવાનો નથી. એ તો એના સંસાર રોગનું નિદાન કર્યું. હવે એમ કહે છે કે જો ભાઈ, જેમ શરીરમાં એક રેઝિસ્ટન્સ પાવર છે, કુદરતી તંદુરસ્તીનું બળ છે, શક્તિ છે, તંદુરસ્તીની શક્તિ છે, એમ તારામાં પણ તારા અનંત ગુણોનું સામર્થ્ય સંપૂર્ણ તંદુરસ્ત છે, જેમાં મલિનતા કદી થતી નથી, થઈ નથી, થવાની નથી, આ પરિસ્થિતિ છે. એનાથી તું અજાણ્યો છો એટલે તારી દ્રષ્ટિ બદલ, જે મલિન ભાવ પૂરતો ત્યાં તને સ્વીકાર્યો છે એ જૂઠી દ્રષ્ટિ છે, મૂળ તારું સ્વરૂપ એવું નહીં હોવાથી એની જૂઠી દ્રષ્ટિ કહીએ છીએ. તારું જે દ્રવ્ય સત્ય સ્વરૂપ છે એ સત્યની દ્રષ્ટિ કર, તારી મૂળ સત્તાની દ્રષ્ટિ કર, એ સત્ય દ્રષ્ટિ છે, તો તને અવસ્થાની અંદર ભલીમટા પણ નહીં થાય. અને છતાં પણ અવસ્થાની અંદર મલિનતા નહીં થાય એ વાત મુખ્ય નથી, થાય એ મુખ્ય વાત નથી, તારું મૂળ સ્વરૂપ આવું છે એ મુખ્ય વાત છે. ફરીથી એમ કહ્યું કે તારી મલિનતા દ્રષ્ટિ ફેરવવાથી મટી જશે, તો એ મટી જશે એ મુખ્ય વાત નથી, રહી છે એ મુખ્ય વાત નથી, તેથી મટી જશે એ પણ મુખ્ય વાત નથી, તારું જે મૂળ સ્વરૂપ છે એ મુખ્ય છે. મટી જશે તો જ્યાં છે ત્યાંથી મટશે, મલિનતા અવસ્થામાં છે અને અવસ્થામાં મટશે. બીજું કે એ મલિનતા અવસ્થામાં છે તેટલો જ તેવડો જ હું છું એ ઊંધી દ્રષ્ટિ છે, એ જૂઠની દ્રષ્ટિ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. વસ્તુનું સ્વરૂપ મૂળ સ્વરૂપ એવું છે જ નહીં. ભ્રમ છૂટી જાય છે, બરાબર છે, એનો ભ્રમ છૂટી જાય છે. પણ ભ્રમ જેવું કઈ પેલા હતું નહીં એમ નથી. મુખ્ય વાત એ છે, અથવા ભ્રમણા રહિત નિર્ભ્રાંત તત્વ હું છું એ મુખ્ય વાત છે, નિર્ભ્રાંત સ્વરૂપે હું છું એ મુખ્ય વાત છે. શું એની મુખ્યતા થતા ભ્રાંતિ રહેતી નથી, ભ્રમણા રહેતી નથી, પણ એ રહેતી નથી કહેવાય છે એ મુખ્ય નથી, નિર્ભ્રાંત છું એ મુખ્ય વાત છે. દશાની ગમતા રહેવી જોઈએ, ભ્રમણા તો મટી ગઈને સમ્યક દર્શન તો થયું ને એમ કરીને જોર લઈ લેવાનું નથી એના ઉપર. જરૂરી મને પછી જેનું જોર છે એ ઊંધી દિશામાં જાય છે અથવા બહારની દિશામાં જાય છે. એક જ કાળમાં છે, પછી પેલા નથી, એક જ કાળમાં છે. ઉપયોગની સ્વચ્છતા, ઉપયોગની સ્વચ્છતા છે જે મલિનતા છે, ભ્રમણાને લઈને એ મલિનતા છે, અને બે એક જ કાળમાં છે. જ્ઞાન વિશેષમાં મલિનતા છે અથવા અશુદ્ધતા છે. પ્રતિ સમય નવું નવું થાય, એ તો અવસ્થા માત્ર પ્રતિ સમય નવી નવી થાય છે, સામાન્ય અવસ્થા પ્રતિ સમય નવી નવી થાય છે. શું કેમ કે એ તો અવસ્થાનો ધર્મ છે, નવું નવું થવાનો, વ્યય થઈને નવું થવું, વ્યય થઈને નવું થવું એ અવસ્થા ધર્મ છે. પણ જે વિશેષ વિશેષ આકાર છે, જે અનુસાર જે જ્ઞાનાકાર છે એને વેચક ભાવ કયો છે, અને વેચક પણ છે એ શુદ્ધતા છે એમ કીધું છે. એકરૂપપણાને શુદ્ધ કહ્યું છે, અમેચકપણાને શુદ્ધ કહ્યું છે, અને મેચકને અશુદ્ધ કહ્યું છે. બુદ્ધિ મહેનત કેરી ખાવા માટે છે, કેરીનો રસ લેવા માટે છે, કેરી પકવવા માટે છે, પણ ક્યાં મહેનત કરવી એ તો સવાલ છે કે નહીં. જ્યાં કેરી ઉગી છે ત્યાં ક્યાં પાણી ની ડોલ ટીંગાવે નહીં, તો પાણી છંટાડે નહીં, ત્યાં ખરી જાય, કાચી કાચી કેરી બગડી જાય, રોગ લાગુ પડી જાય. પાણી તો મૂળમાં જ સિંચન કરવું પડે, આમાંના મૂળમાં જ ખાતર પાણી દેવાય, ત્યાં પાણી લગાડાય. તારું પૂરું પૂરતું બાંધી રાખવું, કપડા ભીના કરી કરીને જે ક્યારે ઊંઘી હોય નીકાળી રાખો, અહીંયા પાણી ભીના જ કરે, પાણી પૂછા કરે, ક્યારે બગડી જશે ભાઈ, નીકાળે નહીં પાકે. વિચિત્રતા છે આ તો અવસ્થાના, વિજ્ઞાનની વિચિત્રતા એ છે કે એ કેરી નીચે ઉતાર્યા પછી ગરમીથી પકાવવી પડે છે. જેને જેને પાણીની શીતળતા આપી આપી આપીને આવડી બનાવી એને પછી ગરમી આપીને પકવવી પડે છે. એ વસ્તુનું વિજ્ઞાન છે, વિજ્ઞાનને વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવું પડે છે. એમાં બીજી એમાં તર્ક વિતર્ક ચાલતા નથી, એ તર્ક વિતર્કનો વિષય નથી. અવસ્થામાં મલિનતા છે તે ભ્રમ નથી, પણ મલિનતા તે હું એ ભ્રમ છે. હું એ દ્રવમાં માન્યો એને દ્રવની ખબર નથી. જેને મલિનતામાં હું કર્યું એને દ્રવની ખબર નથી કે દ્રવ શું ચીજ છે, પણ મલિનતા રૂપ હું એનું નામ ભ્રમ. મલિનતા ભ્રમ નહીં, પણ મલિનતા તે હું એ ભ્રમ છે એમ છે. મિત્ર વેદાંતિ એ એટલો ફરક છે વેદાંતમાં એનામાં. એ વેદાંતિ પાસે નિર્વાણ દર્શન ગયું, નિર્વાણ દર્શન અરે બિલકુલ તમે વેદાંતની વાત કરી છે, ખુશ થઈ ગયા. મતલબ ભાઈ વેદાંતના નામમાં શું તફાવત છે એ જરા વિચારવા જેવો વિષય છે. વેદાંત નથી પણ વેદાંતના નામમાં કઈ તફાવત છે એ સમજવાનો વિષય છે. પણ એનો ખ્યાલ નો આવે, એ આ તો ચોખ્ખો વિષય જ નથી. ઘણી વાતો અંતર્મુખ થયું ત્યાં સુધીની વાતો, વસ્તુ આત્મા પરમ તત્વ સચ્ચિદાનંદ સ્વરૂપે છે, અંતર્મુખ થઈને દ્વૈત છૂટી જવું એનું નામ સાધના છે, એ બધી વાત ત્યાં આવે છે, ત્યાં સુધીની વાત છે ત્યાં. એટલે એ વાત ઉપર જેને મેળ ખાતો હોય એ અભિપ્રાયના ઢાળામાં જેટલી વાત આવતી હોય તેને ભાઈ આ તો આપણી જ વાત કરે છે, આ તો આપણી જ વાત કરે છે. ક્યાં કેટલો ફેર છે એ આખો બીજો વિષય છે. અથવા જે ધાર્મિક સાહિત્ય છે એના મુખ્ય જે બે વિભાગ છે એ રીતે લગભગ ધાર્મિક સાહિત્યનો અભ્યાસ કરનારાઓ એ રીતે નથી સમજતા. એક વિભાગ છે વસ્તુના વિજ્ઞાનનો અને બીજો વિભાગ છે ઉપદેશનો. તો ઉપદેશનો વિભાગ ઘણો ખરો મળતો આવશે, અનેક ધર્મો સાથે મળતો આવશે. કેમ કે ધર્મ છે એ ખરાબી મટાડવા માટે છે, જે કાંઈ ખરાબી છે જગતની અંદર એ ખરાબ પણ ન હોવું જોઈએ, એકદમ સારું હોવું જોઈએ. એ સારું સારી 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 વાત ઉપદેશથી બધા ધર્મો કરે છે. એટલે ઘણાને એમ લાગે છે કે બધા ધર્મો એક જ વાત કરે છે, ને ધર્મો તો બધા આખરમાં એક જ છે, ને થોડો થોડો ફેર હોય, ફેર મુખ્ય કરીને નકામું ક્લેશમાં નહીં ઉતરવું જોઈએ, એના કરતાં સમન્વય કરીને શાંતિમાં રહેવું જોઈએ. આવો એક અભિપ્રાય માણસ માણસો કહેવે છે. તો બધાને સારું કરવું છે, કોઈ ધર્મ પાપ કરવાનું કહેતું નથી, કોઈ ધર્મ ચોરી લૂંટફાટ કરવાનું કહેતું નથી, મારામારી કરવાનું કહેતું નથી. બધા ધર્મો સારું કાર્ય કરવાનું કહે છે, તો બધા ધર્મ તો એક છે. અને જેનું જેનું કાંતિને ફેર કાઢવો અને નકામો ક્લેશ વધારવો કે ક્લેશ ઉભો કરવો, એના કરતાં સમન્વય કરીને બધા ભાઈચારાથી શાંતિથી પ્રેમથી બધા આરે જીવે તો સારું, એમાં ખોટું શું છે. વાત તો સલાહ વાત સારી ને સુખિયાની લાગે એવી વાત છે આ બધી. એટલાથી રાજી થવાનો આ વિષય નથી, આત્માનું પોતાનું હિત કરવાનો, ધર્મ એ આત્માનો હિત કરવાનો વિષય છે. એટલે હિત કેમ થાય અને કેમ ન થાય એને વસ્તુના વિજ્ઞાન અનુસાર સમજવું પડશે, માત્ર ઉપદેશ અનુસાર નહીં. અમારે કોઈક વાર શું થાય છે અનુમતિ આ રીતે ચર્ચાના પ્રસંગો થાય, તો આ બે ભાગ જુદા પાડવા પડે છે. ખંડવામાં એક ભાઈ વિધાન કહેવા, પહેલી વાત તો એ છે કે ઉપદેશ છે એને વસ્તુના વિજ્ઞાનની સાથે કઈ સંબંધ છે કે નહીં. જૈન દર્શનમાં ઉપદેશનો આધાર વસ્તુનું વિજ્ઞાન અથવા વસ્તુનું સ્વરૂપ છે, અને વસ્તુના સ્વરૂપના આધારે આ ઉપદેશનો પ્રકાર ચાલ્યો છે. જ્યારે અન્ય મતની અંદર વસ્તુ વિજ્ઞાન જેવું કોઈ વૈજ્ઞાનિક પરિસ્થિતિ જોવામાં આવતી નથી, ઉપદેશની ઘણી વાતો મળે છે અને એથી લોકો રાજી થઈ જાય છે કે આ બહુ સારી વાત, બહુ સારી વાત, બહુ સારી વાત. પણ એ કોઈ ખરેખર આગળ વધવાનો મોક્ષ માર્ગની અંદર પ્રકાર ઉત્પન્ન નહીં થાય. વસ્તુ વિજ્ઞાન જ નથી, કેમ કે વસ્તુનું જે મૂળ સ્વરૂપ છે, એક આત્માનું, એક પરમાણુનું, કારણ કે જળ સાથે એને સંપર્ક કરીને મલિનતા ઉભી કરે છે, પરમાણુનું સ્વરૂપ, પરમાણુનું વિજ્ઞાન અને આત્માનું સ્વરૂપ, એનું વિજ્ઞાન એ મૂળ કેવી રીતે ગમે હોવાથી કોના આધારે ટકે? માત્ર વાતના આધારે નહીં ટકી શકાય, કલ્પનાના આધારે નહીં ટકી શકાય. નક્કર વસ્તુ સ્થિતિ જોઈશે ટકવા માટે, તો એને વસ્તુ નક્કર વસ્તુ સ્થિતિ જોઈશે, નહીતર તો ટકી નહીં શકે. બધાનો પ્રયત્ન કરે છે પણ એ કેવી રીતે આચરણને કેળવી શકશે? આચરણને કેળવી નહીં શકાય. કલ્પનાના આધારે એનું બળ કેટલું હશે? જે કલ્પનાના આધારે એને નક્કી કર્યું છે એનું બળ કેટલું હશે? કે એ ઉપદેશના ભાવોનું કે એને બળ નહીં હોય, વસ્તુના સ્વરૂપના આધારે એવું બળ ઉત્પન્ન થાય છે કે વસ્તુ શાશ્વત છે, તો એ શાશ્વતના શાશ્વતતાના આધારે એનું બળ પણ એવું શાશ્વતતા જાણે ધારણ કરે, એવું સાદી અનંત રહેશે. એ બહુ મોટો ફરક છે. સહન થતો કદી નાશ થતો નથી, તે મલિન થતું નથી, તેમાં ઉણપ આવતી નથી. એ પોતામાં લેવું બધું. મારું સહન તત્વ કદી નાશ થતું નથી, ઉંદરમાં ક્યાંય મલિનતા થતી નથી, એમાં કદી ખામી આવતી નથી. અને આ શરીરથી તે ભિન્ન છે, શરીરનું જે ખોખું છે એનાથી આ તદ્દન ભિન્ન છે. શરીર કેવળ જળ છે, શરીરની સર્વ અવસ્થાઓ જળ છે, ચાહે શાતાની હોય કે ચાહે શાતાની હોય, મૂળભૂત છે. જ્યારે જીવ સાથે સંયોગમાં છે ત્યારે પણ શરીર તો મૂળભૂત છે. મળદાને મૂળભૂત જોવાય, મળદાને જીવ પણ જોવે તો એને ભ્રમણા થાય. મળવાને જીવતું જોવે તો એને ભૂતા વળ ભૂત વળગે, સીધી વાત છે કે ન વળગે? શરીરથી તે ભિન્ન છે, ઉપસર્ગ તેને અડતા નથી, અથવા કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ એ આત્માને વિશે પ્રવેશ પામતી નથી, આત્માને સ્પર્શ સુદ્ધા કરતી નથી. જરા પણ એમાં આત્માના આત્માને કાંઈ સંબંધ પામતો આધારે ટકે છે કે ત્યાં એ વાસ્તવિક ગુણે જોવે છે કે આ વાઘ કે સિંહ શરીર ખાય છે, કે એરું કે વીછી શરીરને કરડે છે, એમાં મારો આત્મા વેદવેદક ભાવે, વ્યાપી વ્યાપક ભાવે, પ્રત્યક્ષપણે સર્વથા ભિન્ન રહે છે, એનું અંદરમાં જ પ્રતિબિંબ પડે છે સિવાય કાંઈ બીજું થતું નથી, તો એમાં એ ટકી રહે છે, સ્થિત રહે છે. એવું વાસ્તવિક પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ એ છે, એનું બળવાન કારણ છે કે વેદનાનું જ્ઞાન કરે છે પણ વેદનાને ભોગવતા નથી. જ્ઞાન કરવું ભિન્ન રહીને, પાછું જ્ઞાન કરે છે એ પણ ભિન્ન રહીને જ્ઞાન કરે છે. એને જરા પણ વેદના થાય છે, મને થાય છે એ પ્રકાર આવતો નથી, એટલે એને મટાડવાનો વિકલ્પ નથી. આને દૂર કરું, સર્પને હું દૂર કરું, વિષયને હું આગો ખસેડું, એ વિકલ્પ કેમ નથી આવતો? વિકલ્પ જ નથી આવતો, એને વિકલ્પ નથી. બરાબર આનંદ કરે જે શરીરમાં મને મારાપણું નથી લાગતું, તેથી મારાપણાનું મૂળ જેમાં નથી એવા શરીરમાં એને કરડવાનો મૂળ થતો હોય તો ભલે કરડે, કરડવા દે, હું ચોખ્ખી સમજણ છે, ચોખ્ખે ચોખ્ખી સમજણ જ છે. પ્રધાન ચોખ્ખું છે, જ્ઞાન પણ ચોખ્ખું છે અને આચરણ પણ બરાબર છે. મારામાં કઈ કોઈ કરડવા આવતું નથી, મારા કોઈ પ્રદેશને એ સ્પર્શી શકતો નથી. શરીરનું શરીરમાં અને મારું મારામાં ભૂમિ ભિન્ન છે, મને સ્પર્શે છે એ વાત નથી. મારું ચૈતન્ય શરીર, ચૈતન્ય દેહ એ તો ચૈતન્ય વજ્ર છે, એમાં મૂછીનો અંકુરો એને અડી શકે એવું નથી, મૂછીનો આંકડો એને અડી શકે નથી, એવો વિચાર નથી, એવો અનુભવ, એવો પ્રત્યક્ષ અનુભવ છે. પ્રત્યક્ષ એવો અનુભવ, વિચાર તો પરોક્ષ જાય છે, આ તો પ્રત્યક્ષ અનુભવ છે. ત્યાં એ સ્થિત રહી શકે છે, એટલે સ્થિર રહી શકે છે એમ છે. પુરુષાર્થ વધ્યો એનું નિમિત્ત બતાવવું છે, પુરુષાર્થ વધે છે એનું નિમિત્ત બતાવવું છે, પણ નિમિત્ત કઈ કરે છે એવું તો ક્યાંય બતાવવું નથી. નિમિત્ત કહીને ક્યાંય નિમિત્ત કઈ કરે છે એવું કઈ બતાવવું નથી, એ નિમિત્ત પડે છે એટલી વાત છે. એના ઉપર લક્ષ જાય છે ત્યારે એને નિમિત્ત ગણવામાં આવે છે, એટલી જ વાત છે. ના ના
એટલે આમ જ્ઞાનમાં ખબર પડે કે મને સરસ તો મંદિર નથી,
એને પોતાના એ સ્વકારનો ખ્યાલ આવે છે કે આ મારો સ્વરૂપ લીનતા વધવાનો સ્વકાર આવ્યો છે. દૂરથી કોઈ 25-30 વર્ષથી વિખૂટા પડેલો મિત્ર હોય, પ્રિય મિત્ર હોય, દૂરથી હેલો આવતો જોવે, જોતા જેને પ્રેમ ઉપદેશે કે નહીં, પછી મળશે, વાતચીત કરશે, ભેટશે, પછી નહીં વાત છે, અને જોતા જ એને પ્રસન્નતા આવી જશે ને, ઘણા વર્ષે આ ક્યાં છે, ઘણા વર્ષે આવી ગયો. તો એ સિંહજી લીધું કે જાણે પાણીમાં પરમ મિત્રનો યોગ જો, શું લીધું છે એને, એમ થાય છે અરે મારા પુરુષાર્થનો કાળ આવ્યો હતો, મારો ઉપસર્ગ આવ્યો એમ નહીં, મારો મારો પરેશો ઉભો થયો એમ નહીં, મારા પુરુષાર્થ નો કાળ આવ્યો, એટલે તો મૃત્યુ મહોત્સવ લીધો છે, એ તો મહોત્સવ નો કાળ છે. એટલે એ સહજ પણ એ રીતે ઢળે છે, સહેજે સહેજે એમ જ ઢળે છે, પરિણમન જેમ જેમ થઈ ગયું છે એમ પરિણમન ઢળે છે. હું તો આ બધા પ્રશ્નોમાં જે મૂળ વાત છે એ છે પ્રશ્નના મૂળમાં કે જીવે પોતાની શક્તિ જોઈ નથી. જો પોતાની શક્તિ જોવે તો એને એમ લાગે કે આવા પ્રસંગોમાં એ પાવર ફાટમ ફાટ જાય, એમાં કઈ કહેવાની જરૂર સમજાવવાની જરૂર રહેતી નથી. સીધી વાત છે. જયારે બેટરીનો ચાર્જ દાબો ત્યારે લાઈટ થાય તો પાવર તો ભરેલો જ છે. ચાર્જ દાબવાનું એક લિમિટ પડે છે, તો દેખાય છે કે પાવર પ્રકાશ પ્રકાશ કરે છે. પાવર પ્રકાશે છે એ ચાંપ દાબે ત્યારે ખબર પડે છે. આ બધા પ્રસંગો તો એ ચાંપ છે એનો પ્રકાશ બહાર આવે છે શક્તિનો એ રૂપે. પણ એ શક્તિ પોતે સામર્થ્યનો ભંડાર છે અને એ સામર્થ્યના ભંડારનો સામર્થ્ય રૂપે સદુપયોગ થવો એ જ એનું સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ છે એવું. અંદર એ શક્તિને ગોંધી રાખે, બાંધી રાખે તો વિકૃતિ ઉત્પન્ન થાય, શક્તિનો ઉપયોગ થાય. જેમ પાવરને ન વાપરે તો ફાટી જાય. શું થાય? ફાટી જાય. બહાર બધું નીકળી જાય, એસિડ બધો બહાર આવવા લાગી જાય. ઉપયોગ થવો જ જરૂરી છે. એમ શક્તિનો ઉપયોગ ન થાય તો વિકૃતિ થાય. ઉપયોગ થવો જોઈએ તો એનો ઉપયોગ થાય છે. સાધક દશામાં એનો ઉપયોગ થઈને સિદ્ધ દશામાં પૂરેપૂરો ઉપયોગ થઈ જાય. ઉપસર્ગ તેને અડતા નથી, તલવાર તેને છેદતી નથી. કોઈ હથિયાર તીક્ષ્ણમાં તીક્ષ્ણ હથિયાર એને છેદવાનો પ્રશ્ન રહેતો નથી. અંદરથી શક્તિના પંખા એવા જ રહે છે કે હથિયાર બધા મોટા થઈ જાય, કોઈ હથિયાર એને અડતા નથી. અગ્નિ તેને બાળતો નથી, અગ્નિ એને કોઈ એને કોઈ અગ્નિથી સર્વવાન થાય, અગ્નિથી કોઈ ઈજા પામે હાનિ પામે કાંઈ પણ અગ્નિથી થાય, કોઈ ચીજ એનામાં નુકસાન કરી શકતી નથી. આટલું તો અન્ય મુખમાં આવે છે. અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં, પાણી પલાળે નહીં, કોઈ અસ્ત્ર શસ્ત્ર એને ઘાત કરી શકે નહીં. આવે છે કે નહીં? નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકમ. પાવક એટલે અગ્નિ. શસ્ત્રો એને છેદતા નથી ને અગ્નિ એને બાળતું નથી. વાહ તત્વ મહિમા કરે છે. રાગવેશ તેને વિકારી કરતા નથી. જો એથી આગળ ગયા છે. અગ્નિ બાળતો નથી અને અવસ્થાના રાગદ્વેષ એને વિકારી કરી શકતા નથી. અવસ્થાની વિકૃતિ મૂળ સ્વરૂપને વિશે પહોંચતી નથી, પહેંચતી નથી, સ્પર્શતી નથી. એવો પોતે અવિકારી રસનો કંદ છે એમ એમ કોરે કોરો નક્કોરે નક્કોર રહે છે. એમાં કઈ જૂના પણ થતું નથી, એમાં કોઈનો પ્રવેશ થતો નથી એવો અનુભવ છે. પછી જે શ્રદ્ધા જ્ઞાન થયા પછી ચારિત્રના મલિનશનો અનુભવ એ રીતે છે કે ઉપર ઉપર થાય છે પણ મને અડતો નથી. થાય છે મારા માથે થતો હું જોતો નથી, હું એને કરું છું એમ જોતો નથી. અને ફક્ત એ ભીંડની જેમ પર્ગની જેમ માત્ર અનિવાર્યને એવું જણાય છે એમ આ એક પણ મને જણાય છે. પણ મારામાં થાય છે એનું તો હરદી જણાતો રાગદ્વેષ તેને વિકારી કરતા નથી, અથવા રાગદ્વેષ પોતાને વિકારી કરતા નથી એવું એ રાગદ્વેષને જાણે છે. મહાતત્વ અને મહાતત્વનું સામર્થ્ય એમ છે. પોતાને પોતે પોતાને સાદા છે આપે છે કે વારે વાહ અનંત કાળ ગયો તો પણ તું એવું ને એવું છો. નિરોધમાં ગયો, અનંતકાળ મલિનતામાં સગડ્યો, અનંતકાળ ભવભ્રમણ કર્યું, અંદરમાં તો તું એવું રહ્યો છો, તને કાંઈ થયું નથી. એટલે કે મને કાંઈ થયું ભ્રમણાથી બધું જે કાંઈ એક મત પણ માનીને દુઃખનો અનુભવ કર્યો એ હવે આના ભાનમાં બધું છૂટી જાય છે. એક ન્યાય મોક્ષ થઈ ગયો એમ કહેવામાં આવે છે, એનું આ કારણ છે કે ચાલતા વિકાર અંશમાં તે બંધન પામતો નથી. ભ્રમણાએ કરીને જે પકડાતો હતો કે હું રાગી, હું દેશી, હું મનુષ્ય, હું ફલાણો, એ પકડ છોડી ગઈ છે. પછી એને ભિન્નજ્ઞાન તરીકે જાણે છે એટલે મુક્ત જ છે પોતે. જેમ મુક્ત આત્માઓ રાગાદીને બીજાના રાગાદીને ભૂમ, એને પોતાના એને અવસ્થામાં રાગાદી નથી, તો બીજાના રાગાદીને ભૂમ પણ એ જાણે છે, એમાં પોતાના રાગાદીને ભિન્ન પણ એ જાણે છે, એની અવસ્થાના રાગાદીને ભિન્ન પણ એ જાણે છે. મોક્ષ પોતે મોક્ષ સ્વરૂપે છે એમ સમજાઈ ગયું. કરવા પર કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? મારા મૂળ સ્વરૂપ ને વિશે મોક્ષ કરવો એ તો બુદ્ધાયો હોય એને છોડાવવાની વાત છે. એવી ભ્રાંતિ, મોક્ષની ભ્રાંતિ, મોક્ષ કરવાની ભ્રાંતિ, સ્વરૂપને વિશે કરવાની કોઈ જગ્યા નથી, જગ્યા જ નથી. એવી ભ્રાંતિ નહીં એ ત્યાં તો જગ્યા નથી, એવું નિર્ભ્રાંત છે. માં કૂટવો અનંતકાળ ગયો તો પણ તું તો જીવને જીવ છે. આશ્ચર્યકારી છે, ઝઘડો કર્યો, તોફાન કર્યું, તકરાર કરી, તમે એમ કહો છો મને? બિલકુલ એમ નથી, આ નથી સ્વીકારતા. એમ છે જે નિષેધ કરે છે એનો અર્થ શું છે? કે પોતાના પરમ તત્વનો નકાર છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ પ્રત્યેનો જે વિરાજનાનો ભાવ છે એ સ્વરૂપનો નિષેધ છે. કેમ કે એ સ્વરૂપના કહેનારા છે, તો કહે છે કે ના, એક તમારી સાથે હું વિરોધ કરું. કેમ કે તમે સ્વરૂપના કહેનારા છો, તોય સ્વરૂપ એવું ને એવું રહ્યું એમ કે છે. તોય એનું સ્વરૂપ તો એવું ને એવું રહ્યું છે એ જયારે એને ભાન થાય છે ત્યારે સમજાય છે, ઓહો મેં તો કાંઈક કર્યું છે. આવા સ્વરૂપનો નિષેધ કરવાનો મેં બાકી રાખી નથી એવો નિષેધ કર્યો છે, પણ વાળા તત્વ હું તો એવું નહીં પૂછો. છતાં પણ તેને મટાડી શકાય એવું નથી, એવું અમિત તત્વ છે પોતે, એને મટાડી શકાતું નથી. અનંતકાળ ગયો તો પણ તું એવું ને એવું છે, તને કોઈ ઓળખે કે ન ઓળખે, પોતે પણ પોતાને ઓળખે કે ન ઓળખે એની પણ એને દરકાર નથી. કોઈ ન ઓળખે તેથી માનતા ઓછી થઈ જાય, ઓળખે એટલે એની માનતા વધે એ વાત નથી. અથવા એ એવું અપૂર્ણ નથી કે એક સમયની પર્યાય આડી અવળી હાલતી રીતે સિદ્ધિ થઈને એની સાથે ચાલવા માંડે તો પૂર્ણ થાય ને નહીં કરો પૂર્ણ રહી જાય. અખંડ થઈ જશે, વસ્તુ અખંડ નહીં રહે, વસ્તુ અપૂર્ણ થઈ જશે. પણ જે આ પરિપૂર્ણ તત્વ એવું અખંડ છે કે એક સમયની પર્યાયની અપેક્ષા એને નથી, એ આવે તો પૂરું, ન આવે તો અધૂરું, આડી ચાલે તો અધૂરું, સીધી ચાલે તો પૂરું, સિદ્ધ દશા થાય તો વસ્તુ પૂરી એમ નથી. એને વસ્તુ પૂરી છે એના દિવસે ઓળખે કે ન ઓળખે, તું તો સદા એવું રહેવાનું છે, એવું રહ્યું છે અને એવું જ રહેવાનું છે. એની મહિમા છે, એની મોટાઈ છે. મહિમા તેમજ સંયમ દ્રષ્ટિના હૃદય કમળના સિંહાસનમાં જુઓ, આ મહિમા વાચક શબ્દ છે. સર્વ સાધકોના, મુનિના હો કે સર્વ સમ્યક દ્રષ્ટિના હૃદય કમળના સિંહાસનમાં આ સહજ તત્વો નિરંતર વિરાજમાન છે. આવે છે પરમાત્મા હૃદય કમળ ને વિશે બિરાજમાન છે. પછી તો એક્ઝેક્ટલી આ હાર્ટને જ માને છે, પંપિંગ સ્ટેશન છે એને જે હાર્ટને જ પરમાત્માનું સ્થાન માને છે, કેમ કે મુખ્ય ભાગ છે શરીરનો. એટલે આ જે માણસનો લોચો છે એને જે ભગવાનનું સ્થાન માની લઈએ છીએ, પરમાત્મા ત્યાં જ બિરાજે છે. ખરેખર એ હૃદય કમળ નથી. ત્રીજા પ્રકરણમાં એમ કે જે મૂળ તત્વ છે એનું આ રિફ્લેક્શન છે, અંશ છે, અંશ છે એ રિફ્લેક્શન રૂપે છે, રિફ્લેક્ટેડ પાર્ટ છે એનો. જેમ સૂર્યનું પ્રતિબિંબ પાણીની ભરેલી તાંબા કુંડલીમાં પડે બીજો સૂર્ય દેખાય એમ. અચ્છા જૈન દર્શન માં ગુણ ની વાત છે તો અમારામાં ગુણ ની વાત છે, સત્વ રજસ અને તમાસ ત્રણ ગુણ છે અમારે, તો અમારામાં દર્શન આનંદ ની બધી વાત છે તો અમારામાં સચ્ચિદાનંદ ની વાત છે. તમે અંતર્મુખ થવાની વાત કરો છો, અમારે અંતર્મુખ થવાની ગડબડ ગણે છે. એ તો એને પકડાણો હોય ને એ સમજાવવા બહુ મુશ્કેલ, સમજી ન શકે જલ્દી. સિદ્ધાર્થને છૂટી જાય બીજી વાત છે, બાકી બહુ તકલીફ પડે એવું છે. મનપુર થઈ જાય છે સંપ્રદાયનું, મારું છે મારું છે એ સાચું છે એવું મનપુર જીવને થઈ જાય છે, પછી એને ઘર બેસતી
નથી.
હૃદય કમળ એટલે ગુણ કર્મ શ્રદ્ધામાં જ્ઞાનમાં આચરણમાં ગુણ કર્મ કરે છે, એ ગુણ કર્મ કરે છે એનું સ્થાન છે એ હૃદય કમળ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં એને બિરાજમાન કરે છે, પરમ તત્વને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં બિરાજમાન કરે છે. પકડી લો ભાઈ, ગાયો નાખ્યો છે બેહી જા, બારો નીકળી જા, કુવામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, કેમ ચડવાનાથી પ્રવેશી આપવું નથી. મોક્ષ સ્વરૂપે છે એવું ખરેખર નથી લાગુ પડતું, કેમ કે મોક્ષ તો બંધ અપેક્ષિત છે. વિચારીને ગંદકી દઈએ તો એટલે સુદાની ગંદ મુજબ મોક્ષ કે એના મોટો ગાલી દેના બરાબર લાંછન છે.
પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવ નો જય વિત.